એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તક પર, એક એવા વિચાર પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જેણે ખરેખર ન્યાય વિશેની આપણી સમજને શું કહેવાય પડકારી છે.
આપણે નોબેલ પુરસ્કાર વિજેતા અમર્ત્ય સેનના બહુ જ પ્રભાવશાળી પુસ્તક ધ આઈડિયા ઓફ જસ્ટિસ, એટલે કે ન્યાયનો વિચાર, એના પર આધારિત શ્રોતા દ્વારા શેર થયેલા સ્ત્રોતનું વિશ્લેષણ કરીશું.
અને જુઓ, આ પુસ્તક છે ને એ આજે પણ એટલું જ પ્રાસંગિક છે, કદાચ પહેલા કરતા પણ વધારે એમ કહી શકાય.
કેમ એવું?
કારણ કે તે આપણને એક બહુ મૂળભૂત સવાલ પૂછવા પ્રેરે છે કે ભાઈ, શું આપણે હંમેશા એક સંપૂર્ણ ન્યાયી સમાજ કેવો હોવો જોઈએ એની મોટી મોટી વાતોમાં જ અટવાયેલા રહેવાનું?
આદર્શની ચર્ચામાં, હા, કે પછી આપણી આસપાસ જે સ્પષ્ટ અન્યાય દેખાય છે, જેને દૂર કરી શકાય એમ છે, તેને ઘટાડવા માટે કંઈક નક્કર પગલાં ભરીશું. સેન આપણને બીજા માર્ગ પર, મતલબ કે આ વ્યવહારુ માર્ગ પર ચાલવા માટે કહે છે.
આ તો ખરેખર બહુ રસપ્રદ મુદ્દો છે. એટલે કે આદર્શની શોધમાં વર્તમાનને સુધારવાનું ચૂકી ન જવું જોઈએ એમ ને?
બરાબર.
ચાલો તો પછી આ સ્ત્રોતોમાં વધુ ઊંડા ઉતરીએ અને સમજીએ કે અમર્ત્ય સેનનો આ અલગ દૃષ્ટિકોણ શું છે અને શા માટે તે આટલું મહત્વનો છે. શરૂઆત ક્યાંથી કરીશું? લેખકથી?
હા, લેખકથી જ કરીએ.
તો અમર્ત્ય સેન વિશે થોડું જણાવશો? કોણ છે તેઓ અને શા માટે તેઓ આ ન્યાય જેવા અઘરા વિષય પર વાત કરવા માટે આટલા યોગ્ય ગણાય છે?
ચોક્કસ. જુઓ, અમર્ત્ય સેન, જેમનો જન્મ 1933માં શાંતિનિકેતનમાં થયો, એ એક એવા વિરલ વિદ્વાન છે જેમણે અર્થશાસ્ત્ર અને દર્શનશાસ્ત્ર, મતલબ કે ફિલોસોફી, આ બંનેમાં મહારત હાસિલ કરી છે.
અચ્છા.
એમને 1998માં અર્થશાસ્ત્ર માટે નોબેલ પુરસ્કાર પણ મળ્યો, ખાસ કરીને દુષ્કાળના કારણો અને ગરીબી અંગેના એમના સંશોધન માટે. અને એમણે જે પેલો કેપેબિલિટી એપ્રોચ વિકસાવ્યો છે ને,
હા, ક્ષમતા અભિગમ,
એના માટે.
બરાબર.
હા, એના માટે.
તો આ જે એમની પૃષ્ઠભૂમિ છે, અર્થશાસ્ત્ર અને દર્શનશાસ્ત્રનું મિશ્રણ, એ એમને કેવી રીતે વિશિષ્ટ બનાવે છે આ ચર્ચામાં?
એ જ એમની સૌથી મોટી તાકાત છે અને સ્ત્રોતો પણ આના પર ભાર મૂકે છે. એક તો શું છે કે તેઓ અર્થશાસ્ત્રની જે કઠોર ચોકસાઈભરી વિશ્લેષણ પદ્ધતિ હોય ને,
ડેટા આધારિત,
હા, એને દર્શનશાસ્ત્રના ઊંડા નૈતિક સવાલો સાથે જોડે છે. એટલે માત્ર આંકડા નહીં પણ મૂલ્યો પણ. બીજું, એમના પોતાના અંગત અનુભવો. એમણે કિશોરાવસ્થામાં બંગાળનો ભયાનક દુષ્કાળ જોયો છે 1943નો.
ઓહ.
અને ભારતના ભાગલા સમયની જે કોમી હિંસા હતી એ પણ જોઈ છે. આ અનુભવો છે ને એમના સિદ્ધાંતોને ખાલી થિયરી નથી રહેવા દેતા પણ વાસ્તવિક દુનિયાની પીડા સાથે જોડે છે.
સાચી વાત છે. એટલે માત્ર આંકડા અને સિદ્ધાંતો નહીં પણ વાસ્તવિક જીવનના અનુભવો એમના વિચારને ઘડે છે.
બિલકુલ. અને ત્રીજું, અને આ પણ બહુ મહત્વનું છે, એમનું પશ્ચિમી અને ભારતીય પરંપરાઓનું ઊંડું જ્ઞાન. એવું નથી કે ખાલી પશ્ચિમના જ વિચારકોને વાંચ્યા હોય, તેઓ સંસ્કૃત ન્યાયશાસ્ત્રમાંથી નીતિ અને ન્યાય જેવા ખ્યાલો લાવે છે.
અચ્છા, આ નીતિ અને ન્યાય શું છે એ પછી ચર્ચા કરીશું.
હા, એના પર આવીશું. પણ આ ભારતીય ખ્યાલો પશ્ચિમી વિચારધારાને એક નવો, શું કહેવાય, પરિપ્રેક્ષ્ય આપે છે. એટલે એમનો દૃષ્ટિકોણ બહુ વ્યાપક છે. અને એ પણ યાદ રાખવું જોઈએ કે આ પુસ્તક કંઈ રાતોરાત નથી લખાયો, એમના દાયકાઓના સંશોધનનો સાર છે, જેમાં સામાજિક પસંદગી સિદ્ધાંત પરનું કામ છે, ગરીબી પરનું કામ છે, અને પેલો કેપેબિલિટી અપ્રોચ તો છે જ.
અને જોન રોલ્સ સાથેની એમની ચર્ચાઓ પણ ખરી ને?
હા, બહુ મહત્વની. જોન રોલ્સ, જે 20મી સદીના સૌથી પ્રભાવશાળી રાજકીય દાર્શનિક ગણાય, એમની સાથે અમર્ત્ય સેનની લાંબી મિત્રતા હતી અને ખૂબ બૌદ્ધિક લેવડદેવડ થઈ. એ ચર્ચાઓ પણ એમના વિચારોને ઊંડાણ આપે છે. આ બધું મળીને ન્યાય જેવા જટિલ વિષયો પર એમને એક અનન્ય, એકદમ ઓથેન્ટિક અવાજ આપે છે.
બરાબર. ચાલો હવે પુસ્તકના મુખ્ય વિચાર પર આવીએ. સેન મૂળભૂત રીતે શું કહેવા માંગે છે? એમનો મુખ્ય તર્ક શું છે જે પરંપરાગત વિચારથી અલગ પડે છે?
જુઓ, સેનનો જે મુખ્ય તર્ક છે ને એ છે કે પશ્ચિમી રાજકીય દર્શનશાસ્ત્ર, ખાસ કરીને જોન રોલ્સ જેવા વિચારકોના પ્રભાવ હેઠળ, સદીઓથી એક આદર્શ સમાજ કેવો હોવો જોઈએ અથવા સંપૂર્ણ ન્યાયી સંસ્થાઓ કઈ હોવી જોઈએ એની શોધમાં રહ્યું છે.
પરફેક્ટ સિસ્ટમની શોધ.
હા, પરફેક્ટ. સેન આ અભિગમને ટ્રાન્સેન્ડેન્ટલ ઇન્સ્ટિટ્યુશનલિઝમ કહે છે, એટલે કે અતિન્દ્રિય સંસ્થાવાદ, જાણે કોઈ કાલ્પનિક આદર્શ સ્થિતિની આપણે સતત શોધ કર્યા કરીએ.
એટલે જાણે કે આપણે કોઈ અજાણ્યા ટાપુ પર જવું હોય તો સંપૂર્ણ જહાજ કેવું હોવું જોઈએ એની જ ચર્ચા કરતા રહીએ, પણ આપણી પાસે જે નાની હોડી છે એને થોડી સુધારીને બાજુના કિનારા સુધી પહોંચવાનો પ્રયાસ જ ન કરીએ, એવો કંઈક.
બહુ સરસ સરખામણી કરી. સેન બરાબર આ જ કહે છે. તેઓ આ આદર્શ શોધવાના બદલે એક બીજો રસ્તો સૂચવે છે, જેને એ કહે છે રિયલાઇઝેશન ફોકસ્ડ કમ્પેરેટિવ અપ્રોચ.
ઓકે, એટલે કે પરિણામ કેન્દ્રિત તુલનાત્મક અભિગમ.
હા, મતલબ કે સૌથી સંપૂર્ણ શું છે એ ભૂલી જાઓ, એના પર કદાચ ક્યારેય સહમતિ નહીં બને, પણ આપણી સામે જે વાસ્તવિક વિકલ્પો છે, ધારો કે એ અને બી, તેમાંથી કયો વધુ સારો છે, કયો આપણને અન્યાય ઘટાડવામાં વધુ મદદ કરશે, એની સરખામણી કરો અને એ દિશામાં આગળ વધો, નાના નાના સુધારા કરો.
અને અહીં જ પેલો નીતિ અને ન્યાયવાળો ભેદ આવે છે જેનો તમે હમણાં ઉલ્લેખ કર્યો હતો.
હા, બરાબર. સેન ભારતીય પરંપરામાંથી, ખાસ કરીને સંસ્કૃત ન્યાયશાસ્ત્રમાંથી આ બહુ મહત્વનો ભેદ લાવે છે. નીતિ એટલે શું? નીતિ એટલે નિયમો, કાયદાઓ, સંસ્થાઓની યોગ્યતા, પ્રક્રિયાગત શુદ્ધતા, મતલબ કે પ્રોસેસ બરાબર છે કે નહીં.
ઓકે, ફેર પ્રોસિજર.
હા, જ્યારે ન્યાય એટલે વાસ્તવિક દુનિયામાં શું પરિણામ આવે છે, લોકો ખરેખર કેવું જીવન જીવી શકે છે, સમાજમાં શું થઈ રહ્યું છે. સેન કહે છે કે પશ્ચિમી વિચાર મોટે ભાગે નીતિ પર, એટલે કે આદર્શ નિયમો અને સંસ્થાઓ પર વધુ કેન્દ્રિત રહ્યો છે, જ્યારે આપણે ન્યાય પર, એટલે કે લોકોના વાસ્તવિક જીવનના અનુભવો અને પરિણામો પર વધુ ધ્યાન આપવાની જરૂર છે. ખાલી સારા નિયમો હોવા પૂરતા નથી, એ નિયમોથી લોકોનું જીવન ખરેખર સુધરે છે કે કેમ એ જોવું વધારે જરૂરી છે.
બહુ મહત્વનો મુદ્દો છે આ. તો આ પુસ્તક ખરેખર કોના માટે લખાયું છે? શું આ ફક્ત ફિલોસોફરો કે અર્થશાસ્ત્રીઓ માટેની જટિલ ચર્ચા છે?
ના ના, જરાય નહીં. અને સ્ત્રોતો પણ એ સ્પષ્ટ કરે છે, આ પુસ્તક ભલે ઊંડાણવાળું છે, પણ એ માત્ર વિદ્વાનો માટે નથી, એ નીતિ ઘડનારાઓ માટે છે, સામાજિક કાર્યકરો માટે છે, પત્રકારો માટે છે, અને દરેક જાગૃત નાગરિક માટે છે જે વધુ સારી, વધુ ન્યાયી દુનિયા બનાવવા ઈચ્છે છે. તે સિદ્ધાંત અને વ્યવહાર વચ્ચે પુલ બાંધવાનો એક સભાન પ્રયાસ છે. તે આપણને રોજબરોજના જીવનમાં પણ ન્યાય વિશે વિચારવા પ્રેરે છે.
ચાલો તો સેનના કેટલાક મુખ્ય તર્કોને જરા વધુ ઊંડાણપૂર્વક તપાસીએ. એમણે પેલી ટ્રાન્સેન્ડેન્ટલ ઇન્સ્ટિટ્યુશનલિઝમની ટીકા કરી, એટલે કે આદર્શ ન્યાયની શોધની. એ શા માટે કરી? એની પાછળના કારણો શું ગણાવે છે?
હા, સેન મુખ્યત્વે ત્રણ કારણો આપે છે. પહેલું, એ કહે છે કે આ આદર્શની શોધ બિનજરૂરી છે, એટલે કે ઇટ્સ નોટ નેસેસરી.
કઈ રીતે?
એમ કે જો આપણી પાસે બે વિકલ્પો હોય, માની લો કે દુનિયાને થોડી ઓછી અન્યાયી બનાવવા માટે એ અને બી, તો એ બી કરતાં વધુ ન્યાય છે કે નહીં તે નક્કી કરવા માટે આપણને સંપૂર્ણપણે ન્યાય વિકલ્પ સી કેવો દેખાશે તે જાણવાની કોઈ જરૂર જ નથી. આપણે ફક્ત એ અને બીની સરખામણી કરીને નક્કી કરી શકીએ કે કયો રસ્તો વધુ સારો છે.
અચ્છા, એટલે કે મારે માઉન્ટ એવરેસ્ટ ચડવો છે કે નહીં એ નક્કી કરવા માટે સંપૂર્ણ પર્વત કેવો હોય એ જાણવાની જરૂર નથી. મારે ખાલી એ જોવાનું છે કે મારી ક્ષમતા કેટલી છે અને મારી સામે કયા પહાડો છે.
બરાબર સમજ્યા, આ જ વાત છે. બીજું કારણ સેન આપે છે કે આદર્શની શોધ અવ્યવહારુ છે, ઇમ્પ્રેક્ટિકલ છે.
કેમ?
કારણ કે અત્યંત બુદ્ધિશાળી અને સારી ભાવનાવાળા લોકો પણ સંપૂર્ણ ન્યાય શું છે એના પર ક્યારે એકમત નથી થઈ શકતા, અને કદાચ થશે પણ નહીં. દરેકના પોતાના તર્ક હોય છે, પોતાના મૂલ્યો હોય છે.
હા, એ તો છે.
અને ત્રીજું અને કદાચ સૌથી મહત્વનું કારણ, સેન કહે છે કે આ આદર્શની શોધ છે ને, એ આપણું ધ્યાન વાસ્તવિક, દૂર કરી શકાય તેવા અન્યાયો પરથી હટાવી દે છે. આપણે પેલી કાલ્પનિક પરફેક્ટ દુનિયાની ચર્ચામાં એટલા બધા ખોવાઈ જઈએ છીએ કે આપણી સામે જે અન્યાય થઈ રહ્યો છે, જેને આપણે ખરેખર દૂર કરી શકીએ છીએ, એના પર ધ્યાન જ નથી આપતા, નક્કર પગલાં લેવાનું ચૂકી જઈએ છીએ.
અને આ મુદ્દાને એકદમ સ્પષ્ટ કરવા માટે જ પેલી વાંસળીવાળી પ્રખ્યાત વાત આવે છે, ખરું ને? એ ઉદાહરણ બહુ જ પાવરફુલ છે.
હા, બિલકુલ. સેનનું એક ક્લાસિક ઉદાહરણ છે, જે સ્ત્રોતોમાં પણ વર્ણવેલું છે. કલ્પના કરો કે એક વાંસળી છે અને ત્રણ બાળકો તેના પર દાવો કરે છે. દરેક પાસે પોતાનો એક તર્ક છે.
કોણ કોણ છે એ બાળકો?
પહેલી છે એન. એન કહે છે કે વાંસળી એને મળવી જોઈએ કારણ કે એ ત્રણમાંથી એકલી જ છે જે તેને સરસ રીતે વગાડી શકે છે.
એટલે કે ઉપયોગીતાવાદી તર્ક, જેનાથી મહત્તમ આનંદ કે ઉપયોગ મળે એને વસ્તુ મળવી જોઈએ.
બરાબર. બીજો છે બોબ. બોબ કહે છે કે વાંસળી એને મળવી જોઈએ કારણ કે એ ત્રણેયમાં સૌથી ગરીબ છે, એની પાસે બીજું કોઈ રમકડું જ નથી.
આ સમતાવાદી તર્ક થયો, આર્થિક અસમાનતા દૂર કરવી, જરૂરિયાતમંદને આપવું.
સાચું. અને ત્રીજી છે કારલા. કારલા કહે છે કે વાંસળી એની છે કારણ કે એણે પોતે એને પોતાની મહેનતથી બનાવી છે.
અચ્છા, આ સ્વતંત્રતાવાદી તર્ક, પોતાના શ્રમના ફળ પર મારો અધિકાર છે.
એક્ઝેક્ટલી. હવે જુઓ, ત્રણેય દાવાઓ પાછળ પોતપોતાનો એક મજબૂત નૈતિક તર્ક છે, નહીં?
હા, લાગે તો છે. કોઈ એકને સાચો અને બીજાને ખોટો કહેવો બહુ મુશ્કેલ છે.
બસ, આ જ સેનનો મુદ્દો છે. કેઓ કહે છે કે ત્રણેય દાવાઓ વ્યાજબી છે, ન્યાયના અલગ અલગ પણ માન્ય સિદ્ધાંતો પર આધારિત છે. ઉપયોગીતા, સમાનતા, સ્વતંત્રતા આ બધા ન્યાયના મહત્વના પાસા છે, પણ કોઈ એક સંપૂર્ણ સિદ્ધાંત એવો નથી જે આ વિવાદનો એવો ઉકેલ લાવી શકે જે બધાને સાર્વત્રિક રીતે સ્વીકાર્ય હોય.
એટલે કે ન્યાયના કારણો બહુવિધ છે અને ક્યારેક એકબીજા સાથે ટકરાય પણ છે.
હા, આ ઉદાહરણ એ બતાવે છે કે ન્યાયના જે આધારો છે એ બહુવિધ છે, એટલે આપણને કોઈ એક જાદુઈ ફોર્મ્યુલાની જરૂર નથી, પણ એવી પ્રક્રિયાની જરૂર છે જે આ વિવિધતાને સ્વીકારી શકે, જુદા જુદા દાવાઓની સરખામણી કરી શકે અને પરિસ્થિતિ મુજબ નિર્ણય લઈ શકે.
તો પછી સવાલ એ થાય કે જો કોઈ એક સંપૂર્ણ સિદ્ધાંત નથી અને જુદા જુદા દાવાઓ વ્યાજબી હોઈ શકે, તો સમાજ તરીકે આપણે નિર્ણયો કેવી રીતે લઈ શકીએ, કયા આધારે? અહીં સેન પબ્લિક રીઝનિંગ એટલે કે જાહેર તર્કની ભૂમિકા પર ખૂબ ભાર મૂકે છે, ખરું ને?
હા, બિલકુલ. આ સેનના વિચારધારાનું હાર્દ છે. સેન માને છે કે ન્યાય એ કોઈ નિષ્ણાતે લેબોરેટરીમાં શોવેલી વસ્તુ નથી, કે કોઈ રાજા કે ધર્મગુરુએ આપેલો આદેશ નથી.
તો શું છે?
એ એક જીવંત ગતિશીલ પ્રક્રિયા છે જે ખુલ્લી, સમાવેશી જાહેર ચર્ચા, દલીલબાજી, ટીકા અને મતભેદોના સમાધાન દ્વારા ધીમે ધીમે વિકસે છે. એટલે જ લોકશાહીનું સાચું મૂલ્ય ફક્ત ચૂંટણીઓ યોજવામાં નથી,
પણ શેમાં છે?
એનું સાચું મૂલ્ય આવા જાહેર તર્ક વિતર્ક માટે જે મંચ પૂરું પાડે છે તેમાં છે. એમાં સ્વતંત્ર પ્રેસ આવે, અભિવ્યક્તિની સ્વતંત્રતા આવે, અને ખાસ કરીને જે લઘુમતીમાં છે, જે વંચિત છે, જેનો અવાજ દબાયેલો છે, એમના અવાજને સાંભળવાની અને એનું રક્ષણ કરવાની વ્યવસ્થા પણ આવે.
એટલે બધાનો અવાજ સંભળાઈએ જરૂરી છે.
ખૂબ જરૂરી. સેને એ પણ નોંધ્યું છે, અને આ બહુ મહત્વની વાત છે, કે ઇતિહાસમાં કોઈ મોટી દુષ્કાળ એવી જગ્યાએ નથી આવી જ્યાં કાર્યરત લોકશાહી હોય અને સ્વતંત્ર પ્રેસ હોય.
અચ્છા, કેમ એવું?
કારણ કે આવી વ્યવસ્થા હોય ને તો સમસ્યાઓ છુપાવી શકાતી નથી. પ્રેસ એને બહાર લાવે છે, લોકો ચર્ચા કરે છે, સરકાર પર દબાણ આવે છે અને સમયસર પગલાં લેવાય છે. જાહેર તર્ક લોકોને માહિતી આપે છે અને સત્તાને જવાબદેહ બનાવે છે.
સમજાયું. અને આ જે જાહેર ચર્ચાની વાત છે એ ફક્ત આપણા પોતાના દેશ કે સમાજ પૂરતી સીમિત ન હોવી જોઈએ એવું પણ સેન કહે છે ને? પેલો ઓપન ઇમ્પાર્શિયાલિટી એટલે કે ખુલ્લી નિષ્પક્ષતાનો ખ્યાલ, એ શું છે, જરા સમજાવશો?
હા, બરાબર. સેન અહીં અર્થશાસ્ત્રી એડમ સ્મિથના ઇમ્પાર્શિયલ સ્પેક્ટેટર એટલે કે નિષ્પક્ષ દર્શકના વિચારનો સહારો લે છે. સેન કહે છે કે આ વિચાર જ્હોન રોલ્સના વેલ ઓફ ઇગ્નોરન્સ, અજ્ઞાનતાનો પડદો, કરતાં વધુ વ્યાપક અને વધુ ઉપયોગી છે.
કઈ રીતે?
રોલ્સનો અજ્ઞાનતાનો પડદો આપણને આપણા જ સમાજના સભ્ય તરીકે, પણ આપણે કોણ છીએ, અમીર, ગરીબ, પુરુષ, સ્ત્રી વગેરે એ ભૂલીને વિચારવાનું કહે છે, જેથી આપણે નિષ્પક્ષ નિયમો બનાવી શકીએ. આ એક સારી વિચાર પ્રયોગ છે, પણ એ આપણા સમાજની અંદર જ સીમિત રહે છે. જ્યારે એડમ સ્મિથનો નિષ્પક્ષ દર્શક આપણને ફક્ત આપણા સમાજમાંથી જ નહીં પણ બહારથી, જાણે કોઈ દૂરનો અજાણ્યો પણ સમજદાર વ્યક્તિ આપણને જોઈ રહ્યો હોય એના દૃષ્ટિકોણથી વિચારવા પ્રેરે છે. ઓપન ઇમ્પાર્શિયાલિટીનો અર્થ છે કે ન્યાય વિશે વિચારતી વખતે આપણે ફક્ત આપણી જ્ઞાતિ, ધર્મ, પ્રદેશ કે દેશના લોકોના હિતોનું જ નહીં પણ દુનિયાના બીજા છેડે રહેતા લોકોના, અને એટલું જ નહીં ભવિષ્યની પેઢીઓના દૃષ્ટિકોણને પણ ધ્યાનમાં લેવા જોઈએ.
ઓહો, આ તો બહુ વ્યાપક વાત થઈ ગઈ. એટલે કે દાખલા તરીકે આપણે અહીં ગુજરાતમાં કોઈ ફેક્ટરી નાખવાનો નિર્ણય લઈએ તો એ વિચારવું કે એનાથી થતા કાર્બન ઉત્સર્જનની અસર માલદીવ્સના ડૂબતા ટાપુઓ પર શું પડશે.
બરાબર. અથવા આપણે પાણીનો જે રીતે ઉપયોગ કરીએ છીએ તેની અસર ભવિષ્યની પેઢી પર શું પડશે. આ ખુલ્લી નિષ્પક્ષતા આપણને આપણી સંકુચિત ઓળખો અને સ્થાનિક પૂર્વગ્રહોમાંથી બહાર કાઢે છે. આપણને આપણા અને પારકાના ભેદભાવથી ઉપર ઉઠીને વધુ વૈશ્વિક અને માનવીય દૃષ્ટિકોણ અપનાવવા માટે પ્રોત્સાહિત કરે છે.
આ ખરેખર બહુ જ મહત્વનો અને પડકારજનક વિચાર છે. હવે જ્યારે આપણે જુદા જુદા સમાજો કે પરિસ્થિતિઓની તુલના કરીએ અને કહીએ કે ભાઈ આ સ્થિતિ વધુ ન્યાયી છે, તો એ માપવાનો આધાર શું? કયો માપદંડ વાપરવો જોઈએ? શું લોકો પાસે કેટલા પૈસા છે એ, કે લોકો કેટલા ખુશ છે એ? અહીં જ તેમનો પેલો પ્રખ્યાત કેપેબિલિટી અપ્રોચ આવે છે, નહીં?
હા, બરાબર. સેન આજ સવાલ પૂછે છે કે ન્યાર અને વિકાસનું સાચું માપ શું હોવું જોઈએ. શું તે ફક્ત લોકોની સરેવાશ આવક એટલે કે GDP પર કેપિટા છે? ઘણા અર્થશાસ્ત્રીઓ એના પર ભાર મૂકે છે.
હા, સામાન્ય રીતે એ જ વપરાય છે.
અથવા તો શું તે લોકોની ખુશી કે સંતોષનું સ્તર છે જેને ઉપયોગિતાવાદીઓ મહત્વ આપે છે? સેન કહે છે કે આ બંને માપ અધૂરા છે અને ઘણીવાર ગેરમાર્ગે દોરનારા પણ છે.
કેમ? પૈસાને ખુશી મહત્વના નથી?
મહત્વના છે, પણ એ પૂરતા નથી. સેન કહે છે કે આપણે એના બદલે લોકોની કેપેબિલિટીઝ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
આ કેપેબિલિટીઝ એટલે બરાબર શું? ક્ષમતાઓ.
હા, ક્ષમતાઓ. પણ કઈ ક્ષમતાઓ? કેપેબિલિટીઝ એટલે વ્યક્તિ જે પ્રકારનું જીવન જીવવા ઈચ્છે છે અને જેને તે મૂલ્યવાન ગણે છે. દાખલા તરીકે સ્વસ્થ રહેવું, પૂરતું પોષણ મેળવવું, સારું શિક્ષણ મેળવવું, સમાજમાં ડર વગર હરવું ફરવું, સન્માનપૂર્વક જીવવું, પોતાના વિચારો વ્યક્ત કરવા, રાજકીય પ્રક્રિયામાં ભાગ લેવો, આવા મૂલ્યવાન કાર્યો ફંક્શનિંગ્સ કરવાની તેની વાસ્તવિક સ્વતંત્રતાને તક.
એટલે ખાલી સંસાધનો હોવા પૂરતા નથી?
ના, પૈસા હોવા એક વાત છે, પણ એ પૈસાનો ઉપયોગ કરીને તમે સારું શિક્ષણ કે આરોગ્ય મેળવી શકો છો કે નહીં એ બીજી વાત છે. કેપેબિલિટી એ માત્ર તમારી પાસે શું છે સંસાધનો એ નથી, પણ તમે એ સંસાધનોનો ઉપયોગ કરીને ખરેખર શું કરી શકો છો, ડુઇંગ્સ, અને શું બની શકો છો, બીઇંગ્સ, તેની વાસ્તવિક ક્ષમતા અને સ્વતંત્રતા છે.
પેલું ઉદાહરણ અહીં બરાબર બંધ બેસે છે કે બે વ્યક્તિઓની આવક ભલે સરખી હોય, પણ જો એમાંથી એક વ્યક્તિ દિવ્યાંગ હોય અને એને વ્હીલચેર કે રેમ્પ જેવી સુવિધાઓ ન મળતી હોય, તો પૈસા હોવા છતાં એની હરવા ફરવાની કેપેબિલિટી ઓછી ગણાય.
બિલકુલ. આ જ કેપેબિલિટી એપ્રોચની ખાસિયત છે. તે વ્યક્તિગત ભિન્નતાઓ જેમ કે ઉંમર, લિંગ, સ્વાસ્થ્ય, દિવ્યાંગતા અને સામાજિક પરિબળો જેમ કે શિક્ષણનું સ્તર, આરોગ્ય સેવાઓની ઉપલબ્ધિ, જાતિ કે ધર્મના આધારે થતો ભેદભાવ, આ બધાને ધ્યાનમાં લે છે. કારણ કે આ બધી વસ્તુઓ અસર કરે છે કે વ્યક્તિ પોતાની પાસેના સંસાધનોને વાસ્તવિક તકોમાં કેવી રીતે રૂપાંતરિત કરી શકે છે. અને તે પેલી એડેપ્ટિવ પ્રેફરન્સની સમસ્યાને પણ ટાળવામાં મદદ કરે છે.
એડેપ્ટિવ પ્રેફરન્સ એટલે?
એટલે કે જે વ્યક્તિ વર્ષોથી વંચિત અવસ્થામાં જીવતી હોય એ કદાચ પોતાની અપેક્ષાઓ એટલી નીચી લાવી દે કે પોતાની સ્થિતિથી ખુશ કે સંતુષ્ટ હોવાનો દેખાવ કરે.
અચ્છા, હા, અમને તો આટલું જ ફાવે એવું કહે.
હા, કેપેબિલિટી એપ્રોચ વ્યક્તિની આ માનસિક સ્થિતિને બદલે એ પૂછે છે કે એની પાસે ખરેખર કયા વિકલ્પો ઉપલબ્ધ છે. શું તે ખરેખર પોતાની પસંદગીનું જીવન જીવી શકે એટલી સ્વતંત્રતા અને ક્ષમતા ધરાવે છે? ટૂંકમાં સેન કહે છે કે ન્યાય અને વિકાસનું મૂલ્યાંકન કરતી વખતે આપણે એ જોવું જોઈએ કે લોકો પાસે શું છે, સંપત્તિ, આવક. એના કરતાં વધુ મહત્વનું એ છે કે તેઓ શું કરી શકે છે અને શું બની શકે છે, તેમની કેપેબિલિટીઝ.
આટલી ઊંડી અને વિસ્તૃત ચર્ચા પછી જો આપણે સેનના આખા પુસ્તકના વિચારોનો નિચોડ કાઢવો હોય, તો કઈ મુખ્ય વાતો છે જે શ્રોતાઓએ ખાસ યાદ રાખવી જોઈએ? આ ચર્ચાના શું કહેવાય, કી ટેકઅવેઝ શું છે?
મને લાગે છે કે 5 મુખ્ય મુદ્દાઓ છે જે ખરેખર સેનના વિચારના પાયામાં છે અને જે આપણને યાદ રાખવા જેવા છે.
કયા કયા?
પહેલું, પરિણામ પર ધ્યાન, પ્રક્રિયા પર નહીં. એટલે કે આદર્શ નિયમો કે સંસ્થાઓ બનાવવા કરતાં વધુ મહત્વનું એ છે કે વાસ્તવિક દુનિયામાં અન્યાય ઘટે અને લોકોનું જીવન ખરેખર સુધરે. આ આપણા સ્થાનિક પ્રશ્નો, જેમ કે ગુજરાતમાં પાણીની સમસ્યા હોય કે શિક્ષણની ગુણવત્તાનો પ્રશ્ન હોય, એને ઉકેલવા માટે વધુ વ્યવહારુ અભિગમ આપે છે. ખાલી કાયદો બનાવવાથી નહીં ચાલે, એનો અમલ કેવો થાય છે અને અસર શું થાય છે એ જોવું પડે.
બરાબર. બીજો મુદ્દો.
બીજું, જાહેર તર્કની અનિવાર્યતા. ન્યાય એ કોઈ બંધ બારણે લેવાતો નિર્ણય નથી, પણ ખુલ્લી ચર્ચા, સંવાદ, દલીલબાજી અને લોકશાહી પ્રક્રિયાઓ દ્વારા જ વિકસે છે અને ટકે છે. આ ભારતમાં નીતિ વિષયક ચર્ચાઓમાં નાગરિકોની ભાગીદારી, મીડિયાની સ્વતંત્રતા અને માહિતી અધિકાર જેવા મુદ્દાઓના મહત્વ પર ભાર મૂકે છે.
લોકશાહી એટલે માત્ર ચૂંટણી નહીં.
બિલકુલ નહીં. ત્રીજું, વૈશ્વિક દૃષ્ટિકોણ અપનાવવો, જેને સેન ખુલ્લી નિષ્પક્ષતા કહે છે. આપણા નિર્ણયો અને કાર્યોની અસર ફક્ત આપણા પર જ નહીં, પણ દૂર વસતા લોકો અને ભવિષ્યની પેઢીઓ પર શું પડશે તે પણ વિચારવું. દાખલા તરીકે, આપણે ઉદ્યોગો સ્થાપીએ ત્યારે તેના પર્યાવરણીય પ્રભાવ વિશે માત્ર સ્થાનિક નહીં પણ વૈશ્વિક સંદર્ભમાં વિચારવું જરૂરી છે.
સાચી વાત. ચોથો મુદ્દો.
ચોથું, પેલો કેપેબિલિટી અપ્રોચ. વિકાસ અને ન્યાયને માપવા માટે લોકોની આવક કે ખુશી જેવા અધૂરા માપદંડોને બદલે તેમની વાસ્તવિક સ્વતંત્રતાઓ અને ક્ષમતાઓને, એટલે કે સારું શિક્ષણ, આરોગ્ય, પોષણ, સલામતી, રાજકીય ભાગીદારી વગેરે કેન્દ્રમાં રાખવી. આ ભારતમાં સામાજિક યોજનાઓની સફળતા કે નિષ્ફળતા માપવા માટે વધુ સારો માપદંડ બની શકે છે.
અને છેલ્લો, પાંચમો મુદ્દો.
પાંચમું, મતભેદોનો સ્વીકાર કરવો. ન્યાયના મુદ્દે બધા લોકો હંમેશા સહમત થાય એ જરૂરી નથી, અને કદાચ શક્ય પણ નથી. ત્રણ બાળકો અને વાંસળીના ઉદાહરણમાં જોયું એમ વ્યાજબી મતભેદો હોઈ શકે છે. મહત્વનું એ છે કે આપણે આ મતભેદોને સ્વીકારીએ અને બંધિયાર બનવાને બદલે જાહેર ચર્ચા અને તુલના દ્વારા વધુ સારા, વધુ ન્યાયી ઉકેલ તરફ આગળ વધવાનો પ્રયાસ કરતા રહીએ. આ ભારતીય સમાજની જે જબરદસ્ત વિવિધતા છે એને જોતા આ વિચાર ખૂબ જ સુસંગત છે.
હા, આ પાંચ મુદ્દાઓ ખરેખર સેનના વિચારોનો સાર છે અને ન્યાય વિશેની આપણી સમજને ઘણી વિસ્તૃત કરે છે. તમે કહ્યું એમ, સેનના પુસ્તકમાં ઘણા ધારદાર વિચારો છે જે આ મુદ્દાઓને વધુ સ્પષ્ટ કરે છે. સ્ત્રોતોમાં પણ કેટલાક એવા વિચારોનો ઉલ્લેખ છે. શું આપણે તેમાંથી કેટલાક પર નજર કરી શકીએ? એમના શબ્દોમાં કહીએ તો.
ચોક્કસ. એમના શબ્દો ટાંકવા કદાચ મુશ્કેલ હોય, કારણ કે આ સારાંશ છે, પણ એમના વિચારોનું જે સાર છે એના પર વાત કરીએ. દાખલા તરીકે, એક વિચાર જે વારંવાર આવે છે તે એ છે કે આપણી સામે સવાલ એ નથી કે આપણે બધું સંપૂર્ણપણે બરાબર કરી શકીએ કે નહીં. એ તો કદાચ શક્ય જ નથી. પણ સવાલ એ છે કે શું આપણે અન્યાય ઘટાડવા અને ન્યાયને આગળ વધારવા માટે મજબૂત અને વ્યવહારુ રસ્તા શોધી શકીએ.
એટલે પરફેક્શનની પાછળ પડવાને બદલે પ્રેક્ટિકલ પ્રોગ્રેસ પર ફોકસ. ઓલ ઓર નથિંગ જેવું નહીં, પણ નાના સુધારા પણ મહત્વના છે.
બરાબર. બીજો એક બહુ જ મહત્વનો વિચાર છે જે આપણને પ્રેરણા આપે છે. આપણને એ વાત એટલી નથી ખટકતી કે દુનિયા સંપૂર્ણપણે ન્યાયી નથી, એવી અપેક્ષા તો કોણ રાખે છે. પણ આપણને એ વાત ખટકે છે, અને તે જ આપણને પરિવર્તન માટે પ્રેરે છે, કે આપણી આસપાસ એવા સ્પષ્ટ અન્યાયો છે જેને સુધારી શકાય છે, જેને દૂર કરી શકાય છે અને જેને આપણે દૂર કરવા માંગીએ છીએ.
વાહ. એટલે કે પરિવર્તનની પ્રેરણા વાસ્તવિક સમસ્યાઓમાંથી જન્મે છે, કોઈ કાલ્પનિક આદર્શમાંથી નહીં.
હા. અને પેલો નીતિ વિરુદ્ધ ન્યાયવાળો મુદ્દો પણ એક વિચારમાં સરસ રીતે રજૂ થાય છે. ન્યાયની માંગનું મૂલ્યાંકન કરતી વખતે આપણે ફક્ત એ ન જોવું જોઈએ કે આપણી સંસ્થાઓ કે નિયમો કેટલા સારા અને તાર્કિક છે, પણ એ જોવું જોઈએ કે એના કારણે લોકો વાસ્તવમાં કેવું જીવન જીવી શકે છે.
એટલે ફરીથી, વાસ્તવિક પરિણામો, લોકોના જીવંત અનુભવો પર ભાર.
બરાબર. અને છેલ્લે, જાહેર તર્ક અને વૈશ્વિક દૃષ્ટિકોણ વિશેના વિચારો પણ મહત્વના છે. જેમ કે, આપણે એવી જાહેર નીતિઓ બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ જેનો બચાવ આપણે ખુલ્લી લોકશાહી ચર્ચામાં મજબૂત તર્ક અને પુરાવા સાથે કરી શકીએ. અને બીજું, કે વૈશ્વિક ન્યાય સ્થાપવા માટે માત્ર વૈશ્વિક સંસ્થાઓ બનાવી દેવી પૂરતી નથી, પણ વૈશ્વિક સ્તરે તર્ક, સંવાદ અને એકબીજાના દૃષ્ટિકોણને સમજવાની વૃત્તિ કેળવવી પણ એટલી જ જરૂરી છે.
આ બધા વિચારો ખૈટલ સ્પષ્ટ કરે છે કે સેન માટે ન્યાય એ કોઈ પુસ્તકોમાં લખાયેલો સ્થિર અમૂર્ત ખ્યાલ નથી, પણ એક સતત ચાલતી જીવંત માનવ કેન્દ્રિત પ્રક્રિયા છે. પણ હવે સૌથી મહત્વનો સવાલ, જે કદાચ ઘણા શ્રોતાઓના મનમાં હશે, આ બધા સિદ્ધાંતો અને વિચારોનું આપણે શું કરીએ? આપણા રોજિંદા જીવનમાં, આપણા સમાજમાં આનો શું ઉપયોગ? આ વિચારોને વ્યવહારમાં કેવી રીતે મૂકી શકાય?
હા, આ બહુ જ વ્યાજબી સવાલ છે અને સ્ત્રોતો પણ એના પર થોડો પ્રકાશ પાડે છે. ઘણા રસ્તા છે જેના દ્વારા આ વિચારો ઉપયોગી થઈ શકે. સરકારી નીતિ નિર્માણમાં સરકારો અને નીતિ ઘડનારાઓ ફક્ત જીડીપી વૃદ્ધિ જેવા આંકડાઓ પર જ ધ્યાન આપવાને બદલે એમ વિચારી શકે કે એમની નીતિઓની નાગરિકોના શિક્ષણ, આરોગ્ય, પોષણ, સલામતી, પર્યાવરણ અને રાજકીય ભાગીદારી જેવી કેપેબિલિટીઝ પર શું હકારાત્મક કે નકારાત્મક અસર પડે છે. યુનાઇટેડ નેશન્સનો જે માનવ વિકાસ સૂચકાંક HDI છે, એ અમુક અંશે આ દિશામાં એક પગલું છે જ.
હા, HDIમાં શિક્ષણ, આરોગ્ય અને આવક ત્રણેય આવે છે.
બરાબર. બીજું, સામાજિક કાર્યકર્તાઓ અને નાગરિક સંસ્થાઓ NGOs, તેઓ ખાલી અમૂર્ત સામાજિક ન્યાયની માંગ કરવાને બદલે કોઈ ચોક્કસ મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરી શકે. જેમ કે કોઈ વિસ્તારમાં છોકરીઓ મોટા પ્રમાણમાં શાળા છોડી દે છે તો તેઓ એના કારણો શોધી શકે. શું સલામતીનો અભાવ છે? શું શૌચાલયની સુવિધા નથી? શું ઘરેલું કામનો બોજ છે? અને પછી તેઓ એ સ્પષ્ટ રીતે સમજાવી શકે કે આ પરિબળો એ છોકરીઓની શિક્ષણ મેળવવાની કેપેબિલિટીને કેવી રીતે મર્યાદિત કરે છે. આનાથી તેમની રજૂઆત વધુ અસરકારક બને.
ચોક્કસ અન્યાય પર ફોકસ કરવું.
હા. ત્રીજું, આપણા અંગત નૈતિક નિર્ણયોમાં. આપણે બધા જ આપણા રોજિંદા જીવનમાં નાના મોટા નિર્ણયો લેતા હોઈએ છીએ ત્યારે આપણે પેલો એડમ સ્મિથનો નિષ્પક્ષ દર્શકનો વિચાર વાપરી શકીએ. કોઈ નિર્ણય લેતા પહેલાં જાતને પૂછીએ, જો કોઈ બહારની નિષ્પક્ષ વ્યક્તિ મને આ કરતો જોશે તો શું વિચારશે? શું હું મારા સ્વાર્થ, પૂર્વગ્રહ કે સંકુચિત વફાદારીથી પ્રેરાઈને આ કરી રહી છું? આ આપણને થોડા વધુ ન્યાયપૂર્ણ બનવામાં મદદ કરી શકે છે.
આ તો વ્યક્તિગત સ્તરે પણ ઉપયોગી છે.
ચોક્કસ. અને ચોથું, આપણી લોકશાહીની સમજ. આપણે લોકશાહીને માત્ર 5 વર્ષે એકવાર વોટ આપવા પૂરતી સીમિત ન સમજીએ, પણ સ્વતંત્ર મીડિયા, વિરોધ કરવાનો, નાગરિકોનો અધિકાર, માહિતી મેળવવાનો અધિકાર, આ બધી બાબતો જાહેર તર્કને શક્ય બનાવે છે અને એટલે એ ન્યાય માટે અનિવાર્ય છે. એમનું રક્ષણ કરવું અને એમને મજબૂત કરવું એ પણ ન્યાયને આગળ વધારવાનો એક માર્ગ છે.
બહુ સરસ. આ બધી વાતો સાંભળીને જો હું મારા પોતાના ટેકઅવેની વાત કરું તો મારા માટે સૌથી મોટો આહા મોમેન્ટ એ નીતિ એટલે કે નિયમો અને પ્રક્રિયાઓ અને ન્યાય એટલે કે વાસ્તવિક પરિણામો અને લોકોનું જીવન વચ્ચેનો જે ભેદ સેન સમજાવે છે એ હતો. એ ખરેખર ન્યાયને જોવાની આપણી દૃષ્ટિ બદલી નાખે છે, ફોકસ કાયદાના પાલનથી હટાવીને લોકોના વાસ્તવિક જીવન પર, એમની ક્ષમતા ઉપર લાવે છે.
અને મને લાગે છે કે મારા માટે સૌથી શક્તિશાળી અને આશા જગાવતો વિચાર એ છે કે ન્યાય માટે સંપૂર્ણ સંમતિ કે એકમત જરૂરી નથી. ઘણીવાર આપણે વિચારીએ છીએ કે જ્યાં સુધી બધા સંમત ન થાય ત્યાં સુધી કંઈ ન થઈ શકે, પણ સેન કહે છે કે ના, મતભેદો હોવા છતાં જો આપણે એકબીજાના દૃષ્ટિકોણને સમજવાનો પ્રયાસ કરીએ, ખુલ્લી ચર્ચા કરીએ, તુલના કરીએ, તો આપણે ચોક્કસપણે વધુ સારા, વધુ ન્યાયી સમાજ તરફ આગળ વધી શકીએ છીએ. સંપૂર્ણતાની પેલી નિરાશાજનક શોધને બદલે આ નક્કર ક્રમિક પ્રગતિનો માર્ગ બતાવે છે અને કેપેબિલિટી એપ્રોચ દ્વારા તે માનવ ગરિમા અને વાસ્તવિક સ્વતંત્રતાને કેન્દ્રમાં રાખે છે, જે ખૂબ મહત્વનું છે.
આ ખરેખર એક ખૂબ જ આશાસ્પદ અને વ્યવહારુ વિચાર છે. પણ સેનના આ વિચારો જ્યારે આપણને અન્યાય ઘટાડવાનો માર્ગ બતાવે છે ત્યારે એક સવાલ મનમાં ચોક્કસ ઉઠે છે, ખાસ કરીને આપણા જેવા અત્યંત વિવિધતાવાળા અને ઘણીવાર ઊંડા મતભેદો ધરાવતા સમાજમાં. શું આ જાહેર તર્કની પ્રક્રિયા ખરેખર શક્ય છે? અને જો હા, તો તેની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે થઈ શકે જેથી તે ખરેખર સમાવેશી બને અને માત્ર અમુક લોકોનો જ અવાજ ન બની રહે? આ પ્રશ્ન કદાચ આપણા સૌ માટે વિચારવા જેવું છે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.